તારીખ 4/2/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 814 અને 815 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 478
સ્વામી કાર્તિકેયન પ્રેક્ષા 470-479 ગાથા ઉપરના પ્રવચનોમાંથી છે. જગતમાં માલ લેવા જાય તો ત્યાં પણ બરાબર પરીક્ષા કરે, અને ધર્મ જે અપૂર્વ છે તેની પરીક્ષા ન કરે તો ચાલે નહીં. પરીક્ષા કર્યા વગર એમને એમ ધર્મ થઈ જાય એમ નથી. માણસને લાભ નુકસાનનો સવાલ છે. માલ ખરીદે છે, એની સામે પૈસા આપે છે, છેતરાયની પૈસાના પ્રમાણમાં બરાબર ગુણવત્તાવાળો માલ છે કે નહીં, કે નકલી માલ કોઈ આપી દે છે એની બરાબર પરીક્ષા કરે છે, અથવા ખોડ ખાપણવાળો માલ આપી દે છે, તૂટેલો ફૂટેલો માલ આપી દે છે, સાંધેલો આપી દે છે એની બરાબર પરીક્ષા કરે છે, વજનમાં ઓછો વધતું આપે છે કે નહીં એની પણ બરાબર પરીક્ષા કરે છે. બરાબર પરીક્ષા કરે એટલે બધા પડખેથી પરીક્ષા કરે. અત્યારે તો તાવડી મોંઘી થઈ ગઈ, પણ જે બે પૈસાની તાવડી મળતી તે બી પણ ટકોરો મારીને લેતા. બરાબર પરીક્ષાનો અર્થ શું છે કે તિરાડ દેખાતી નથી, પણ એવી સૂક્ષ્મ તિરાડ હોય કે નજરે ન દેખાય તો અવાજ ઉપરથી ખબર પડે કે આ ફૂટેલી છે. જે જીવો ધર્મમાં પરીક્ષા કરતા નથી એને ધર્મની કિંમત ભાસી નથી. બે પૈસાની તાવડી જેટલી પણ એને ધર્મની કિંમત નથી. એટલે એમને એમ કુલ ધર્મ અનુસાર જે પ્રકાર ચાલ્યો આવે છે દેવગુરુ શાસ્ત્રનો એ રીતે માને છે, પછી ગમે તે સંપ્રદાયમાં હોય. પણ સમજ્યા વિના અને પરીક્ષા કર્યા વિના એમને એમ જે માને છે એને ધર્મ જે અપૂર્વ ચીજ છે જેની કોઈ કિંમત ન થઈ શકે. જગતમાં જન્મ મરણથી છોડાવનાર, સંસાર પરિભ્રમણથી છોડાવનાર, સર્વ પ્રકારના દુઃખોથી મુક્ત કરાવનાર એવો જે એક અમૂલ્ય ઉપાય છે ધર્મ, એની એટલી ઉપેક્ષા કરે છે, એટલો અનાદર કરે છે, પરીક્ષા કર્યા વિના કાંઈ કરે છે એ ઉપેક્ષાથી કરે છે, એને ધર્મ થાય નહીં કદી. ભલે ગમે તેટલી દયા દાન ભક્તિ પૂજા જાત્રા જપ તપ શીલ સંયમ ગમે તે પ્રકારે પ્રવર્તે પણ એને ધર્મ થાય એવું બને નહીં. અને એ જે કોઈ પ્રકારની પ્રવૃત્તિ છે એ કોઈ ધર્મની પ્રવૃત્તિ ખરેખર તો નથી, તેથી ધર્મ થવાનો પ્રશ્ન નથી. હવે વિચાર કરવા યોગ્ય છે કે સંપ્રદાયો કઈ રીતે ચાલે છે. કોઈને પૂછવા જવું પડે એવું નથી. વર્તમાનમાં દરેક સંપ્રદાયની જે હાલત છે, પછી દિગંબરનો સંપ્રદાય હોય, શ્વેતાંબરનો સંપ્રદાય હોય, સ્થાનકવાસીનો હોય, અન્ય મતિમાં તો પાર વગરની બનાવટ છે, એમાં તો દાખલા અને દલીલ ને ભગવાનને જેવા ચિત્ર્યા છે કે હાસ્યાસ્પદ લાગે. ક્યાંય ક્યાંય તો એવા દ્રષ્ટાંત મૂક્યા છે કે કોઈ ભૂળો મૂર્ખ માણસ હોય એવી રીતે ભગવાનની પ્રવૃત્તિ બતાવે. કે છે કે એ તો બધું અત્યંત સ્થૂળ બુદ્ધિનું કારણ છે, પણ જૈનનું નામ છે આ ત્રણ ફિરકામાં, ત્યાં પણ પરીક્ષા કરીને ધર્મના માર્ગમાં ચાલનારા કેટલા, એનો જો વિચાર કરો તો આંગળીના વીઢે ગણા એટલા નીકળે એમ છે. બાકી તો બધું એમને એમ ગાડરિયા પ્રમાણમાં ચાલે છે. ગાડરિયો પ્રવાહ એટલે ગાડર એટલે ઘેટું, ઘેટાણું એવું છે. નદીમાં એવી રીતે પડે, કૂવામાં પડે છે, ઘેટા એક પડે માયા બીજું પડે માયા ત્રીજું પડે, એમ અજ્ઞાન રૂપી કૂવામાં ગાડરિયા પ્રવાહની જેમ લોકો ચાલે છે. અથવા એમ વિચારે છે કે આપણને બહુ ખબર ન પડે પણ ફલાણાને ખબર પડે છે ને, માટે ઈ કેમ આપણે ચાલીએ, પણ એ ધર્મ કરશે એનું ફળ એને મળશે, અધર્મ કરશે તો એનું ફળ એને મળશે, તું એની પછવાડે ચાલીશ એટલે એમ કાંઈ તને ધર્મનું ફળ મળશે એમ નથી. શ્રીમદજી તો ત્યાં સુધી લખે છે કે જેની પાસેથી ધર્મ પ્રાપ્ત કરવો છે તેની બરાબર પરીક્ષા કરવી પછી અનુસરવો. એમ નથી કહ્યું કે ફલાણા ફલાણા મહારાજ કહેવાય છે, ધર્માત્મા કહેવાય છે, સંત કહેવાય છે, મોટા આચાર્ય કહેવાય છે માટે, અથવા શાસ્ત્રના જ્ઞાતા વિદ્વાન કહેવાય છે, જ્ઞાની કહેવાય છે, વિદ્વાનને જ્ઞાની કહેવાતા હોય માટે એ કહે છે એ પ્રમાણે એની પાછળ પાછળ મારે ચાલવું છે એમ પરીક્ષા કર્યા વિના જો કોઈ ચાલે તો એને કદી ધર્મની પ્રાપ્તિ ન થાય. જેની પાસેથી ધર્મ પ્રાપ્ત કરવો છે તેની બરાબર પરીક્ષા કરવી. કેમ કે એમાં લાભ નુકસાનનો સવાલ છે. જેમ માલ લેવા જાય ત્યાં પૈસામાં છેતરામણનો સવાલ છે, એમ અહીંયા જો ભૂલે તો ચાર ગતિનું પરિભ્રમણ વધી જાય એવું છે. જો પરીક્ષા કર્યા વિના ચાલે તો એને પરિભ્રમણ વધી જાય, પરિભ્રમણનો અંત આવે નહીં. બધી ખબર પડે છે, ખબર નથી પડતી એવું કાંઈ નથી. તો ઘરમાં આપણે કદી એમ નથી કહેતા પાંચ વર્ષની બાળકી હોય દીકરી કે જા તું તાવડી લ્યા, બાર આનાની તાવડી મળે છે આ બાર આના લઈ જા અને તાવડી ધૂમ લઈ આવ. તાવડી વાળો સમજે છે કે આ છોકરીને ખબર પડતી નથી, ફૂટલી આપી દો. હે, એ આપણને ખબર પડે છે હે કે આને ન મોકલાય, કેમ કે આને છેતરી લેશે. બાર આનામાં આપણે છેતરાવું નથી ને બે પૈસામાં છેતરાવું નથી, બરાબર છે. આ ચીજ લેવા જેવા થાય ને કોઈ ખોટો સિક્કો આપે છે, પાંચ નો દસ પૈસા નો ખોટો સિક્કો આપે, હાવ ઘસાઈ ગયેલો કઈ ન દેખાતું હોય, લઈ લે છે. આમાં તો એને ટ્રેનિંગ લેવી હોય તો બહુ આઘું નથી. તમે તો જૈન કુળમાં જ જૈનમાં છો, પણ જૈન કુળમાં ન જૈનમાં હોય એને મળી જાય છે તો પછી સહેલું છે કે નહીં. જૈન કુળની પરંપરામાં આવેલા હોય એને તો બહુ સહેલું છે, ચોખ્ખું દેખાય એવું છે, પણ પોતે જ અંધ થઈને ફરે, જાય પૂજાનો ડાબડો લઈને પાછા માતાજીના મંદિરમાં ઘૂસે. ઘણા વર્ષ દસેક વર્ષ ભાદેવાને શેરી માર્યા છે, બહાર નીકળતા જ મહાલક્ષ્મી માતાનું મંદિર છે, બાજુમાં ગોળીજીનું મંદિર છે. આપણે એ પૂજાના કપડાની ડાબડો હાથમાં હોય, અહીંથી નીકળીને અહીંથી દાખલ થાય સીધા. કેમ કે કઈક લક્ષ્મીજી કઈક કૃપા કરશે, આવું બધું ચાલે છે. પોતાને લાભ નુકસાનનો ધર્મના કાર્યમાં પરીક્ષાપૂર્વકનો વિચાર જીવો કરતા નથી, અંધશ્રદ્ધાથી પ્રવર્તે છે એમાં એકાંતે જીવને નુકસાન છે, લાભ તો કિંચિત માત્ર નથી, પણ એક તરફી નુકસાનનું જ એ પાસું છે, બીજું કાંઈ નથી. ગમે તે જેની પાસેથી ધર્મ માગવો હોય, જેની પાસેથી ધર્મની પ્રાપ્તિ કરવી હોય, તેની બરાબર પરીક્ષા કરવી એમ કે છે. પણ એમાં એમ છે કે એ વિચાર તો કરે, માલ લેવા જાય, ઝવેરી બજારમાં હીરાના દાગીના ખરીદવા છે, કમાતા કમાતા પૈસા થઈ ગયા, હીરાના દાગીના ખરીદવા છે, ઝવેરાત ખરીદવું છે, મુંબઈમાં તો સેંકડો દુકાન છે, ગમે ત્યાંથી લઈ લે છે, મોતીના દાગીના ખરીદવાનો ફૂટપાયરી ઉપર મોતીની માળા વેચતો હોય, ઝવેરી બજારમાં ફૂટપાયરી ઉપર ઓલા મોતીની માળા બનાવે છે, લઈ લે છે, ભાઈ તું સાચા મોતી કે દે મને, મારે સાચા જોઈએ છે. જે વિષયમાં એને ખબર નથી પડતી એ વિષયમાં વગર ન છેતરાય એવી રીતે માલ લે છે કે છેતરાય એવી રીતે માલ લે છે, ન છેતરાય એની કાળજી કરે છે કે નહીં, કે ભાઈ ફલાણો દુકાનદાર છે ભલે એનો ભાવ થોડોક વધારે હશે પણ આપણે ત્યાં પ્રમાણમાં છેતરાવું સારું છે, આખે આખા નહીં છેતરાઈ જાય, પ્રતિષ્ઠાવાળો દુકાનદાર હોય ને બે પૈસા ઊંચા લેતો હોય તો માણસ આપવા તૈયાર છે, પણ ગમે ત્યાંથી પૂરા પૈસાની ખોટ ખાઈને કોઈ માલ લેવા તૈયાર નથી. બજારમાં રેપ્યુટેડ કંપનીના માલ બે પૈસા ઊંચે ખપે છે કે નહીં, હે નંબરી, જેને નંબરી ચીજ આપણે કહે છે કે ભાઈ આ તો ગોદરેજનું તાળું છે, બીજું એ તાળું બનાવે છે એવું જ દેખાય છે, પણ 5 રૂપિયા આના વધારે લાગશે તો કે એ 5 ભલે વધારે લાગે, એ 5નો વાંધો નહીં, પણ આ નહીં તૂટે ને આ નહીં ખુલે ને બીજાનું ખુલી જશે, 5 સામે જોવે કે આખે ચોરી થાય એની સામે જોવે, એમ આખે આખું એનું આત્મા ચોરાઈ જાય એ જોવાનું, કે થોડો પરિશ્રમ કરીને કાળજી લેવું ને તપાસ કરવું એ જોવાનું. પહેલી વાત એ છે કે એણે ક્યારે એવો એવી દરકાર કરી, આપણે આ વર્તમાન આયુષ્યનો ભૂતકાળ જોઈ લેવો, કે અહીંયા પરીક્ષાની વાત ચાલે છે, આ પહેલા સંપ્રદાયમાં ક્યારે પરીક્ષા બુદ્ધિથી વિચાર કર્યો હતો ધર્મ કરવાનો, કર્યો હતો કે ભગવાન આવા હોય કે ન હોય, ગુરુ આવા હોય કે ન હોય, શાસ્ત્ર સિદ્ધાંતમાં કાંઈ ફેર છે કે નથી ફેર, એ બધા દુકાનદારો એમ જ કહે છે કે મારા માલમાં તમે શંકા કરશો. એક આ દુકાન એવી છે કે પહેલા પરીક્ષા કરજે, જોજે તું છેતરાતો નહીં, આ એક જ દુકાન એવી છે, બાકી તો એમ જ કહે છે કે તું સંશયાત્મા વિનશ્યતી, શંકા કરીશ તો તારો નાશ થઈ જશે. ઓલો બિચારો એક તો છે બીકણ, એમાં કહે છે કે તું શંકા કરીશ તો મરીશ, તો કે હવે તો નથી કરવી, આ એમને માલે છે. ગુરુદેવને પૂછતા એક મિનિટ કે સાહેબ આ તમારા પછી કોણ, હયાતીમાં પૂછતા આપણે આપેલો આ વિસ્તાર ઘણો બધો આટલો બધો સમાજ થઈ ગયો આપની વાત, હવે આ કોણ ચલાવશે, તો કે આ દુકાન થોડી ચલાવીશ એમ કહેતા હતા. શું કહેતા હતા? આ કોઈ દુકાન ચલાવવી નથી, કે ગમે એમાં ગમે એને લાયકાત હોય ન હોય એને બેસાડી દો, શાસનના પુણ્ય છે એ પ્રકારે બધું ચાલશે. બાકી કોઈ દુકાનદારી કે ભાઈ અહીં ગાડી ઉપર બેસાડી દો ને આનો આનો પરંપરા ગાડીની કેમ ચાલે એની કોઈ વ્યવસ્થા ને નીતિ નિયમ ગોઠવતા જ આવે એ વિચાર કદી એમણે કર્યો આમ છે. અમને લોકો પૂછતા ભાઈ આ પછી કોણ છે, ભાઈ એમાં કઈ બરાબરી થાય એવું નથી. મહાપુરુષની સત્પુરુષની કોઈ બરાબરી થાય ને એની જગ્યા એના જેમ કોઈ એનું આ લોકો પાડે છે ને તમારે ચારુ કીર્તિ ભટ્ટારકમાં બેસાડી દો એને આપી દો ગાડી. એ પ્રકાર દુકાનદારી નો ધર્મના પ્રકરણમાં હોય શકે અંતર પરિણામની પરીક્ષા એના પરિચયમાં જઈને પોતાના આત્માનું હિત કેમ થાય એનો ઉપાય વારંવાર પૂછીને પોતાના દોષ નાશ પામેને ગુણ કેવી રીતે પ્રગટે એ પ્રયોજનભૂત વિષયમાં બરાબર એને પૂછો એટલે પરીક્ષા થઈ જાય છે. વિષયનો જાણકાર હોય જાણકાર હોય એનો કુછ પરીક્ષા ન થાય એવું કાંઈ નથી. અથવા શાસ્ત્રોમાંથી શીખેલો હોય એ ઉત્તર દઈ શકે પણ છતાંય તે ક્રોસ ક્વેશ્ચનમાં ક્યાંય ફેર પડ્યા વિના રે નહીં. પરીક્ષા કરનારા તો બે રીતે પૂછે, સાચું પૂછે ને ખોટું પૂછે ને આડું પૂછે અવળું પૂછે બધું પૂછે. પરીક્ષા કોને કે હે, એમાંથી એનો પત્તો નીકળ્યા વગર રે નહીં. બરાબર ખબર પડે છે માણસને, નથી ખબર પડતી એવું નથી, બરાબર ખબર પડે છે. ને આ વિષય ભાવોનો એવો છે કે એનું અનુસંધાન થઈ જાય છે અને એ જે આત્મ સ્વરૂપની ભાવના છે એ અછાની રહેતી નથી. જે સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાથી જે પૂછે છે એને એ જ ભાવનાથી જે સ્વરૂપ પ્રાપ્ત થાય એવી ભાવનાયુક્ત ભાવનામય ઉત્તર મળે છે. એમાં એને ન સમજાય એવું બધું નથી, બરાબર સમજાય છે. શ્રીમદજી એક જગ્યાએ એવું કહે છે કે ભલે શાસ્ત્રમાં હોય પણ અનુભવમાં આવે એવી જેની વાણી હોય જ્ઞાની ને માટે એમ કહે છે. એ રીતે જ્ઞાનીની વાણી જુદી પડે છે. પંડિત હોય શાસ્ત્રમાંથી બતાવી દે જો હું કહું છું એમાં આમ કહે છે, આ કહે છે ભલે શાસ્ત્રમાં નો હોય એમ કહે છે પણ તારા અનુભવને તપાસી જો અનુભવમાં આવી એવી આ ચીજ છે. એટલે જે વાણીમાં અનુભવ પ્રધાનતા છે, ભાવો તો અનુભવનો વિષય છે ને, ત્યાંથી એને સમજાય છે. આ સમજવા માટે એને પોતાની પાત્રતાને તૈયારી હોવી ઘટે છે. એ માટે પણ એમણે લાઈન દોરી બાંધી કે ક્યારે જીવને તૈયારી થાય, કેવા પ્રકારે એને તૈયારી થાય. એક તો જગતમાં જે જે વસ્તુ અને જે જે પ્રસંગની મહત્તા ગણાય છે એવી જગતમાં મોટી મહત્તા વાળી ગણાતી ચીજની જ્યાં સુધી મહત્તા તૂટે નહીં, મહત્તા છૂટે નહીં, ત્યાં સુધી એને સત્પુરુષ અને સત્સંગની ઓળખાણ થાય નહીં. એક લાઈન આ મૂકી છે. બીજા એક પત્રમાં ત્રણ વાત એ લખી છે કે જ્યાં સુધી એને હું સમજું છું એવું રહ્યા કરે ત્યાં સુધી એને સમજાય નહીં, ઓળખાણ પડે નહીં. જ્યાં સુધી એને કુટુંબ પરિવાર ઉપર અધિક રાગ રહે અને સત્પુરુષ અને દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેની અર્પણતામાં ઉણપ રહે એના કરતાં અધિક રાગ એને પોતાના કુટુંબ પરિવારને દુકાન આદિ મકાન આદિ ઉપર હોય તો પણ એને સત્પુરુષની ઓળખાણ થાય નહીં. ત્રીજું, લોક લજ્જા માન ભય અપમાન ભય આદિને કારણે, લૌકિક કારણને લઈને કે લોકો આમ જોશે, ફલાણા આમ જોશે, આ આખો સમાજ આમ જોશે, આ આખું ગ્રુપ મારી વિરુદ્ધ થઈ જશે, આ લોકો મને આમ જોશે, મારી અપકીર્તિ થશે એવા અપમાન ભય અપકીર્તિ ભય અને લોકલજ્જાને મુખ્ય કરે ત્યાં પણ એને સત્પુરુષની ઓળખાણ ન થાય. આ ત્રણ કારણો કીધા છે. 416 નંબરનો પત્રાંક છે. એમ સત્પુરુષને ઓળખવા માટેની પોતાની તૈયારી હોય તો સત્પુરુષ ઓળખે છે. એકલો બુદ્ધિ ચાતુર્યનો પણ એ વિષય નથી કે મારામાં બુદ્ધિ ઘણી છે માટે હું સત્પુરુષને ઓળખી લઉં કે નહીં તું ભૂલો પડી દઈશ. કાં તો તને ત્યાગમાં મોહ થશે કે આ સત્પુરુષ છે, અને કાં તો તને શાસ્ત્ર જ્ઞાન દુખા શાસ્ત્ર જ્ઞાનમાં આત્મજ્ઞાન શૂન્ય એવા શાસ્ત્ર જ્ઞાનમાં તને મોહ થશે કે આમાં જ્ઞાન છે. એ જ્ઞાનમાં ને એ ત્યાગમાં ધર્મ નથી, છતાં ધર્મનો વ્યામોહ તને થશે. જ્ઞાનમાં તને વ્યામોહ થશે. એક જગ્યાએ એવી વાત લીધી છે કે ભાવના વિનાના આધ્યાત્મિક વિચારોમાં પણ એક વ્યામોહ ઉપજે છે. ઠીક, એક એવો પ્રકાર દીધો છે આપણે. બીજી જગ્યાએ તો ઠીક, દુઃખનું શાસ્ત્ર જ્ઞાન અને ત્યાગની વાત તો એક બાજુ મૂકો કે છે, પણ અધ્યાત્મની વાતો કરતા હોય તો પછી બરાબર છે કે નહીં? અમારે તો અમે તો જેને અનુસરીએ છીએ તો અધ્યાત્મની બહુ વાતો કરે છે, ઘણી અધ્યાત્મની વાતો કરે છે. એનું શું? તો કે એમાં હજી વિચાર કરવા જેવો છે. કહેનારે તો સત્પુરુષે તો કઈ બાકી નથી રાખ્યો. અધ્યાત્મને અને ભક્તિને અવિનાભાવે સંબંધ છે. અહીંયા જે મુદ્દો છે બહુ ધ્યાન ખેંચવા જેવો વિષય છે, નહીંતર અધ્યાત્મમાં જીવ ભૂલો પડે. કુદરતે એવું થયું છે, ગુરુદેવે આધ્યાત્મિક વિષય પણ બહુ ખોલ્યો અને ઘણા મગજવાળા બુદ્ધિવાળા માણસે એ વાત પણ પકડી અધ્યાત્મના વિષયની. તો ત્યાં અધ્યાત્મ બરાબર આવ્યું કે ન આવ્યું, હવે આ તો મુશ્કેલી થાય. તો કે અધ્યાત્મ અને ભક્તિને અવિનાભાવી સંબંધ છે, એનો એક પુરાવો લઈએ કે અધ્યાત્મની અંદર નિશ્ચય જે શુદ્ધાત્મા એની પ્રધાનતા થાય છે. એટલે નિશ્ચય પ્રધાન કથન સહેજે આધ્યાત્મિક જીવ આધ્યાત્મિક સ્થિતિવાળા જીવનું આવે છે. તો એવું તો શુષ્ક જ્ઞાની પણ આધ્યાત્મિક કથન તો કરી શકે કે જેમાં નિશ્ચયનું જોર જ માર્યા કરે. હવે અમારે કેમ પરીક્ષા કરવી? કે જેને ભક્તિ સાથો સાથ હોય એનું આધ્યાત્મિક જોર બરાબર છે, જેની ભક્તિ વિહીનતા થાય એને આધ્યાત્મનું જોર ખોટું મારે છે.
બરોબર,
એનો એક બહુ આપણા સમાજનો બહુ સારો દ્રષ્ટાંત છે સુગાનીજીનો. સુગાનીજીના વચનો જુઓ તો એકદમ નિશ્ચય પ્રધાન છે કે પર્યાયમાં મોક્ષ હો કે નિબોધ હો, મને લાભે નથી મને નુકસાને નથી. આટલું બધું અધ્યાત્મ. ત્રિકાળી દ્રવ સામાન્ય એવો હું, બંધમોક્ષથી રહિત એવો હું, જીવન મરણથી તો રહિત પણ બંધમોક્ષથી પણ રહિત એવો હું, એને પર્યાયમાં મુક્તિ હો કે પર્યાયમાં નિબોધ હો, મારે શું છે? આટલી બધી જોર માં છે. એ જ્યાં ભક્તિની વાત આવે ત્યારે એની ભક્તિની બરાબરી કોઈ ન કરી શકે. પાછું એટલી જ ભક્તિની વાત આવે
છે
કે અમારે માટે આ કહેનાર તીર્થંકર થી અનંત તીર્થંકર થી અધિક છે. આમ એની બરાબરી કોઈ ન કરી શકે. ઉપમા આપી છે એવી કે કોઈ બરાબર એવી કરી નથી ભક્તિમાં. આ એક સાથે વિચારવા જેવો વિષય છે. ગુરુદેવને એમને પ્રત્યક્ષ પરિચયમાં વિચારોની આપલેમાં આવવાનું ન થયું, એટલે એમની હયાતી સુધી એમને જ્ઞાન પ્રાપ્તિ છે એ ખ્યાલ નહોતો. ત્યારે પુસ્તક હાથમાં આવ્યું એ પહેલાં એમ કહેવામાં આવ્યું હતું કે સાહેબ એ તો નિશ્ચયાભાસી છે, બહુ નિશ્ચયની એવી વાત કરે છે કે આપણે સહન ન કરી શકીએ ને લોકો સહન નહોતા કરી શકતા. દેવ ગુરુ શાસ્ત્ર નાયતન છે, સોનગઢમાં નિશ્ચય વાળા કહેવાય પણ એ નિશ્ચય વાળા સોનગઢ વાળા ભડક્યા. એટલી નિશ્ચય પ્રધાનતા. ગુરુદેવ પુસ્તક વાંચ્યા પછી એમ કહ્યું કે નહીં નિશ્ચય આભાસી નથી. એક વાર ભાઈ મને કહ્યું ક્યારેક ક્યારેક એકાંતમાં જાઓ તો કે આ સોગાનીજી બધું પ્રકરણ પછીના દિવસો છે ને, અને ઘણા નિશ્ચયાભાસી આવીને કહી જાય છે કે નામ થામે આપે અંગત એકલા હોય ત્યારે આવીને કહી ગયા નિહાલભાઈ નિશ્ચયાભાસી છે, નિહાલભાઈ નિશ્ચયાભાસી છે કે આમ આવીને કહી જાય છે કે આપણા બધા અભ્યાસી હો કે ભાઈ તરી તરી વરેથી રહે છે અભ્યાસી એમ કે નિશ્ચયાભાસી નથી. પછી કાઢે પોઈન્ટ, જો આચાર્યોના શાસ્ત્રો વાંચીએ છીએ ત્યારે આનંદની બુંદ બુંદ જરે છે, એમના શબ્દ આનંદની બુંદ બુંદ જરે એવા એમના શબ્દો છે. આ બધા જે મુદ્દા છે અને એક જગ્યાએનો બહુ સરસ એમને ખાસ પોઈન્ટ પકડ્યો જેને એમ કહેવાય તો એ બોલતો કે લોકો ભલે ને મને નિશ્ચયાભાસી કહે અહીં તો અંદરમાંથી આનંદ આવે છે, કે આનંદ જે ઉપજ્યો છે એ આભાસમાં ન ઉપજે. લુખો હોય ત્યાં આનંદ ન ઉપજે, લુખા જ્ઞાનમાં અને લુખા નિશ્ચયાભાસમાં અંતર આનંદ ઉપજે. આનંદ ઉપજ્યો છે એનો અનુભવ બતાવે છે. એ જ વ્યક્તિની ભક્તિ પ્રધાનતા જુઓ તો કોઈ જેની જોડ મળે નહીં. એ વિકલ્પ તને તારી આયુષ પ્રિય હોય તો ગુરુ કે સંઘ મેં લે ચલ, વરના ગુરુ કા દિયા હુઆ શસ્ત્ર તેરા ઘાત કર ડાલેગા, તોડી નાખશે મારી નાખશે. એવું ગુરુએ શસ્ત્ર આપી દીધું છે. બહુ ભક્તિ ઘણી કરે છે. પત્ર એમને ક્યાં ખબર હતી કે આ પત્ર નું પુસ્તક થવાનું છે? એ કઈ ખબર નહોતી. હવે અધ્યાત્મની કેમ પરીક્ષા કરવી એ આ વિષય ચાલે છે. ઠીક છે ને, પોઈન્ટ નીકળે ત્યારે તો બધા ખુલાસા થાય, નહીં તો ભૂલા પડી જાય એવું છે. ત્યારે તો માત્ર એકનું અધ્યાત્મ સ્વરૂપ ચિંતવન જીવને વ્યામો ઉપજાવે છે. અધ્યાત્મ ચિંતવનમાં લાલ બત્તી મૂકી કે તું અધ્યાત્મ ચિંતવન કરતો હો તો ઉભો રહે. હજી આમાં વિચારવા જેવું, ઘણા જીવોને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે અથવા સ્વેચ્છાચારી પણ ઉત્પન્ન કરે છે અથવા ઉન્મત્ત પ્રલાપ દશા ઉત્પન્ન કરે છે. ક્યાં કરે નિશ્ચય પ્રધાનતાની વાતો, બકવાસ કરે. કહે છે કે ભગવાનના સ્વરૂપના ધ્યાનાલંબનથી ભક્તિ પ્રધાન દ્રષ્ટિ થાય છે. આરે આરે જોડી વાત અહીંયા, ક્યારે વ્યામોહ ન થાય કે સાથે ભક્તિ પ્રધાનતા આવે તો વ્યામોહ ન થાય. અને ત્યાં શુષ્કતા સ્વેચ્છાચારીપણું અને ઉન્મત્ત પ્રલાપ દશા થતી નથી. અત્યારે જીવંત દ્રષ્ટાંત જોવો હોય તો પૂજ્ય બહેનશ્રીની આધ્યાત્મિક દશા આટલી ઊંચી છે. હવે ભક્તિ કેવી કરાવે છે, રોજ બપોરે જઈને જોઈ આવું. હમણાં એક વાગે રોજ ભક્તિ થાય છે. ભગવાન પધાર્યા છે, મૂર્તિ બધી આવી ગઈ છે, પ્રતિષ્ઠા તો બધી હવે થશે. પણ એટલી ભક્તિ છાયેલા છે ત્યારથી રોજ બપોરે પોતે નવા નવા પદોની રચના કરે છે. ભક્તિ રસને લઈને રોજ નવા પદની રચના કરે છે અને એ પદ ગાય છે. બધાને ગબડાવે છે એ ભક્તિને અને અધ્યાત્મને સુમેળ છે. જેનું આધ્યાત્મિક જીવન ભક્તિ વિહીન હોય તો એને સુમેળ નથી. આટલી ભક્તિ હતી એક સુગાનીજીને, તો એક વાર મંદિરમાં ભક્તિ થતી હતી અને ખૂબ ભક્તિમય વાતાવરણ ચાલતું હતું, ત્યારે જોતા હતા બેનશ્રી ભક્તિ કરાવતા હતા એમની બાજુ. કોઈ પૂછ્યું કે આપ શું જોવો છો, શું જોયું આપે આ ભક્તિ એમ કરાવે છે? સામાન્ય રીતે તો ન જોવે, પણ એમને જોયું ખૂબ ભક્તિ થાય છે એટલે ચેષ્ટા બધી ભક્તિની, તો મારામાં હજી ખામી છે આવી એમ જોવું છે. એની અંદર બોલ છે કે મારામાં હજી આવી ભક્તિની ખામી છે. બોલો, એ ભક્તિના વિષયમાં એમ નિશ્ચયનું જોર ન માર્યું પછી ત્યાં કે આ તો શુભ ભાવ છે, હવે આની શું કિંમત છે એમ ન કહ્યું. જોયું શું ફરક છે, નહીતર એક જ મુદ્દા ઉપર બે અભિપ્રાય નીકળે. જરાક પોતાનું ઊંચું દેખાડવું હોય, શું ભાગ થઈ ગયો, શું ભાગ શું કિંમત છે, બધા શુભ ભાવ છે એમ કહી દે. ન સમજે એમ કે ભાઈ અધ્યાત્મિક જોર છે ને, અધ્યાત્મના જોરમાં શુભ ભાવ ને આમ કહી દીધું, હાલે ચાલે બરાબર છે એમ નહીં, આમ લીધે વાત. એટલે એ હું એમ કે જોતો હતો એમાં મારા આ પડખાને હું જોતો હતો, મેળવતો હતો એમ વાત છે. અને નિખાલસતાથી પોતાની ખામીને બહાર મૂકી છે, એ સરળતાનો વિષય છે. આ મારી ખામી જાણીને બીજો વિચાર કરશે એમ નથી વિચાર કર્યો, એમ પરિચયમાં જાવ તો એ અંતર તપાસો અને પ્રતીતિ આવે, તો જેને એ પ્રતીતિ આવે એના જેવો થયા વિના રહે નહીં. આ વિષય એટલો જ પાછો પ્રયોજનમાં સાર્થક છે કે એની એ દશા થયા વિના રહે નહીં, જો તપાસી શકે તો. તૈયારી પોતાને લાયકાતની બરાબર કરવી, નહીતર એમ કે શું કરીએ અમે તપાસી શકતા નથી, તપાસતા આવડતું નથી. ભાઈ તને દરકાર થાય કે આ તપાસમાં ઉતરતા કાં તો જન્મ મરણ છૂટી જાય ને કાં તો જન્મ મરણ વધી જાય. જો ખોટે ઠેકાણે પકડાય તો જન્મ મરણ વધી જાય, ને સાચે ઠેકાણે પકડાય તો જન્મ મરણ છૂટી જાય. આટલો મોટો લાભ નુકસાનનો સવાલ હોય ને જીવ બેદરકારી રાખે એ બની શકે નહીં, એને આ સવાલ સમજાણો નથી. એમ છે એ વિષય અમે આ છે 753 નંબરનો પત્ર છે. આત્મદશા બળવાન થવાથી સ્વાભાવિક અધ્યાત્મ પ્રધાનતા થાય છે મોક્ષને. આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણોને ભજે છે એટલે શુષ્કતા આદિ દોષો ઉત્પન્ન થતા નથી, અને ભક્તિ માર્ગ પ્રત્યે પણ જુગુપ્સિત થતા નથી. એવાને ઘૃણા થાય, આ બધા વગેરે બધા ભક્તિ કરે છે. અધ્યાત્મને અને ભક્તિને સુમેળ હોય તો સમજવું કે વાંધો નહીં આવે, નહીતર શુષ્કતા એવા વિના રહેશે નહીં. ઘણા પડખા છે નાના મોટા, આપણે મુખ્ય મુખ્ય 3-4 વાતો કરી, પણ નાના મોટા એવા ઘણા પડખા છે અને એમાંથી આ વિષય સ્પષ્ટ થઈને બહાર આવે છે ચોખ્ખો. ન સમજાયું નથી, પરીક્ષામાં ચાલ્યું, પરીક્ષા કરવામાં ઊંડા ઉતરીને પરીક્ષા કરવી જોઈએ, ઉપર ઉપરથી પરીક્ષા કરવી જોઈએ. જીવ ત્યાગમાં મોયો છે એટલે ત્યાગ જોવે છે, ત્યાંનો ગ્રહણ ત્યાગ કેટલો, બહુ બહુ તો થોડી બુદ્ધિ ચલાવે તો આને જ્ઞાન કેટલું એમ જોવે છે. પણ એમ જ્ઞાને ન જોવાય ને એમ ત્યાગે ન જોવાય, એનું અંતરંગ જોવાય અને એમાં અધ્યાત્મ અને ભક્તિનો સુમેળ કેવી રીતે આવે છે એ પણ એ પોઈન્ટ એટલા માટે નાખ્યો છે. પુસ્તક તો એની પ્રસિદ્ધિ થાય એટલા માટે કર્યું છે કે સમાજમાં એમની ઓળખાણ ન રહી ન થઈ તો એક મહિમા કરવા યોગ્ય વ્યક્તિ હતી, એટલે એમની મહિમા અને પ્રસિદ્ધિ માટે પુસ્તકની રચના કરી. અને એમાં એમની ક્ષતિની વાત કેમ નાખી? આ વિચારવાદીનો વિષય છે. એક 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 પોઈન્ટ જે લીધા છે એમાં બહુ વિચારીને મૂક્યા છે, કેમ કે બીજું તો કેટલું આકરું લખાણ એવું હતું કે લોકો સહન ન કરી શક્યા. કેટલાક તો વિદ્વાનોને ઝઘડાનું કારણ થાય એવું હતું અને કેટલુંક તો નિશ્ચયાભાસી તરીકે માની લીધા હોય એને પણ બહુ કઠણ પડી જાય એવું કેટલુંક લખાણ હતું. જેટલું સંપાદન થયું મેટર એમાંથી લગભગ 20% લખાણ બાદ કરવું પડ્યું છે. 80% જે લખાણ લીધું એમાં પણ એક એક બોલ ઉપર વિચાર કરીને આ લેવો કે ન લેવો એનો વિચાર કરીને લીધું છે. અને એની પાછળ જવાબ દેવાની જવાબદારી પૂરી તૈયારી રાખીને વાત લખી છે. અહીંયા એમની ક્ષતિની વાત લખી છે. શું બતાવવું છે? અધ્યાત્મની શુષ્કતા હોત તો આ પ્રકારે જવાબ આવ્યો ન હોત, આમ લેવું છે. તો આમ ઉડાડી હોત વાતને, હવે આ બધા શું ભાવની કોઈ કિંમત, ગમે એટલા થાય ને ગમે એવા થાય ને એમ કરીને ઉડાડ્યું. આમાં અંગત પરિચય ઘણો હતો એટલે બધો ખ્યાલ હતો કે એક એક વાત કેવી રીતે આવે છે. કહે છે કે જગતમાં જેમ જીવો પરીક્ષા લાભ નુકસાનના પ્રસંગમાં કર્યા વિના આગળ ચાલતા નથી, એકવાર માલ ન લઈએ, સવારનો હાંજે આવે બીજે દી આવે પણ એમને એમ છેતરાઈને લઈ લેતો નથી, ઝવેરાત લેવા જાય ને પોતે ઝવેરી ન થયો હોય તો સગા સંબંધી ઝવેરીઓ ઝવેરી હોય એને પૂછ દેખાડી દઈએ કે ભાઈ મારે માલ દેખાડવા લઈ જવો છે. કેટલા કેટલા ઉપાય કરે છે, પોતે જે વિષયમાં અજાણ્યો હોય તો પણ એનો રસ્તો કાઢતા એને આવડે છે. એમ સંસારમાં તો ચતુરાઈ બધી કરે છે, ત્યાં કાંઈ છેતરાવાનું પસંદ કરતો નથી. સીધી વાત છે કે અરે ભાઈ સાહેબ, ધર્મ થાય અને શાંતિ પ્રત્યક્ષ ન થાય એવું કેમ બને? ધર્મ થાય એટલે અંદરમાંથી શાંતિ, આત્માની શાંતિ પ્રગટ થાય અને એને મુક્તિનો આ ભણકાર આવે, આથી બીજો પ્રત્યક્ષ લાભ કયો હોઈ શકે? હજી તો મુમુક્ષુતામાં મુક્તિના ભણકાર આવે, તો પછી આથી બીજો લાભ કયો હોય શકે? કે જે શાંતિ જગતના કોઈ પણ વૈભવમાંથી મળતી નથી, જે આત્માની શાંતિ જગતના કોઈ સાધનમાંથી ઉપજતી નથી, થતી નથી, કોઈને થઈ નથી, એવી આત્માની શાંતિ, નિરાકુર શાંતિ જે ધર્મથી થાય એનો લાભ રોકડો છે, પાછો પ્રત્યક્ષ છે, એનું ફળ આવતા ભાવમાં આવશે એવું નથી. જ્યારે ધર્મ થાય ત્યારે તે જ સમયથી એને શાંતિનું વેદન શરૂ થાય. અને તે ગમે તેવી પ્રતિકૂળતાની સ્થિતિમાં જ્યાં દવા વેદના ન મટાડી શકે ત્યાં આત્માની દવા એને વેદના મટાડી દે અથવા વેદનામાં શાંતિને લઈ આવી દે, એની કિંમત જગતના કોઈ પદાર્થથી પણ કોઈ પણ પદાર્થથી વધુ છે, એ સાબિત થઈ ચૂકેલી વાત છે. પછી પ્રત્યક્ષ લાભ નથી એ વાત ક્યાં રહી? અને એમ માનીને જેણે પરીક્ષા કરી નથી કે આનો ક્યાં લાભ છે, આ તો ઠીક હવે કંઈક કરવું જોઈએ, તો સંતોષ ખાતર કરે છે, એને લાભ નુકસાનનો પ્રશ્ન માન્યો જ નથી. અત્યાર સુધી એને જૂઠો સંતોષ લેવા માટે કંઈક ને કંઈક કરી ચૂક્યો છે કે આટલી ક્રિયા કરી લો એટલે મેં કંઈક કર્યું મારા આત્મા માટે, મારા મારું કંઈક સારું થશે આનાથી. આમ તો આમ જ છે કે કંઈક આનું ફળ એવું મળશે કે ભવિષ્યમાં આપણા જિંદગીમાં પ્રતિકૂળતાઓ આવશે. જળમાં સુખ બુદ્ધિ છે એ જેણે માગી છે, ધર્મકારી માનેલા ધર્મકારીમાં પણ જળ પાસેની સુખ બુદ્ધિ જેણે દ્રઢ કરી છે, એટલે કે મિથ્યાત્મને જ દ્રઢ કર્યું છે, બીજું કાંઈ એને ધર્મને બાને કર્યું. પરંતુ પરીક્ષા કર્યા વગર એમને એમ ધર્મ થઈ જાય એમ નથી. માટે જેને કલ્યાણ કરવું હોય તેણે પહેલા ધર્મ કહેનાર અને ધર્મને તે પહેલા પુરુષને નક્કી કરવો પડશે. શું કહે છે? માટે જેને આત્માનું કલ્યાણ કરવું હોય તેણે પહેલા પુરુષને નક્કી કરવો પડશે કે આ ધર્મ કહેનાર અને એને ધર્મ છે કે નહીં એ એને નક્કી કરવું પડશે. એમને એમ નક્કી કર્યા વિના ગમે ત્યાંથી સાંભળે, ગમે તેની પાછળ જાય, ધર્મને બદલે અધર્મની પ્રાપ્તિ થશે. આ દિશા એમાં પણ જ્યાં ધર્માત્મા વિદ્યમાન હોય એની ઉપેક્ષા કરીને બીજે જાય તો એના જેવો તો બીજો કોઈ મોટો અપરાધ નથી. એને તો ચોખ્ખો ધર્મ છોડીને બીજું કંઈક કરવું છે એ પરિસ્થિતિ થાય છે. અથવા ધર્માત્મા હોય ને એના લક્ષ્ય વગર, લક્ષ્ય એટલે એના સાનિધ્યમાં રહેવું છે એવું એક બહારનું લક્ષ્ય હોવું, વધુમાં વધુ એમના પરિચયમાં રહેવું છે, સમાગમમાં રહેવું છે એવું જે લક્ષ્ય હોવું જોઈએ. એના વગર કોઈ એમ વિચારે કે આપણે ઘરે બેઠા બધું કરી લઈશું, આ બધા શાસ્ત્રો પડ્યા છે, આચાર્યોના આગમ છે આપણી પાસે, કાંઈ વાંધો નથી, તો એ પણ અપ્રશસ્ત ભાવો છે. પ્રશસ્ત ભાવો પણ નથી એ તો બધા અપ્રશસ્ત ભાવો છે. શાસ્ત્રનો વિકલ્પ હોય તો અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે, શ્રીમદજીના શબ્દોમાં કહીએ 661 પત્ર. અને એમાં એમ શ્રીમદજી કહે છે બહુ એક શરૂઆતના પત્રમાં કે મુમુક્ષુને તો સજીવન મૂર્તિ જોઈએ, બાકી બધાને મળદા કયા છે. મુમુક્ષુને તો સજીવન મૂર્તિ જોઈએ, સજીવન મૂર્તિના લક્ષ વગર જે કાંઈ કરવામાં આવે છે તે જીવને બંધન છે. આમ નાખ્યું છે એટલે કે એમ માને કે હું એને પડતા મૂકીને મારી રીતે ધર્મ કરી લઈશ. આપણે તો આત્મામાં ધર્મ કરવો છે ને, ક્યાં કોઈ ધર્મ કરી દઈએ? નાની કાંઈ આપણો ધર્મ તો કરી દેવાના નથી, અને એ પોતે એમ જ કહે છે એટલે આપણે એમ જ અનુસરીએ ને. ભાઈ તારી ફૂલ અહીંયા ચાલે હું બહુ શરૂઆતમાં એ વાત કરી છે 24મા વર્ષમાં. સત્સંગમાં એટલે સતનો જેને સાક્ષાત્કાર છે એવા પુરુષોના વચનોનું પરિચર્યન કરવું કે જેમાંથી કાળે કરીને સતની પ્રાપ્તિ થાય છે. કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પના કરીને સત્પુરુષનો સંગ છોડીને અને કલ્પના કરે કે આપણે ઘરે બેઠા કરી લઈશું, આ મુમુક્ષુને ભલામણ છે. સતની પ્રાપ્તિ કરી શકતો નથી, નહીં થાય એમ કહે છે. સજીવન મૂર્તિ પ્રાપ્ત થઈ જ સત પ્રાપ્ત થાય છે. સત સમજાય છે અને સતનો માર્ગ મળે છે, સત ઉપર લક્ષ આવે છે. સજીવન મૂર્તિના લક્ષ વગર જે કાંઈ પણ કરવામાં આવે છે તે જીવને બંધન છે. આ અમારું હૃદય છે, નામ નાખ્યું છે છેલ્લું. અમારા હૃદયમાં કોઈ હૃદયગત વાત રહી હોય તો આ છે. એક મુમુક્ષુની સ્થિતિ એવી નાજુક છે કે એ સ્થિતિની અંદર એને જો સત્પુરુષ મળે તો સહજ માત્રમાં જ્ઞાન પ્રાપ્તિ કરે અને સત્પુરુષને છોડે તો માથું પછાડીને મરે, એને જ્ઞાન પ્રાપ્તિ થવી મુશ્કેલ છે, ન થઈ શકાય, બંધન થાય એમ કે છે. માર્ગ પ્રાપ્તિ તો ન થાય પણ એને બંધન થાય ઉલટાનું, આમ છે. બહુ કહ્યું છે શ્રીમદજીએ તો. તેથી જેને કલ્યાણ કરવું હોય તેણે સત્પુરુષને પરીક્ષા કરીને નક્કી કરવો પડશે એમ કહે છે. સત્પુરુષ એમ કહે છે કે તું અમારી પરીક્ષા કરીને અમારી પાસે આવજે, એમને માંગલું અનુકરણ કરીશ તો તારો પત્તો અહીંયા રાખશે. બીજા દુકાનદારો એમ કહે કે ભાઈ શંકા કરશો તમારો નાશ થઈ જશે. આ કહે છે કે તમે શંકા કરો, તમારી ગુંજાશ હોય એટલી શંકા પરીક્ષા કરો, ત્યાર પછી તમે આગળ આવી શકશો, એ પહેલા રસ્તો મળશે. ત્યારે આગળ 816માં પાછો પોતાને પોતે પ્રશ્ન ઉઠાવ્યો છે કે કોઈ કહે કે આપણે પરીક્ષા કરવાનું શું કામ છે, ઠીક જે હોય તે માની લ્યો. અને આટલા બધા માને છે ગુરુદેવને, આટલા બધા માને છે, આપણે માનો, એ આટલા બધામાં એ તારું કામ થવાનું નથી. આટલા બધા માને છે એમ જો તું સંખ્યાના જોર ઉપર જઈશ તો એવા કેટલાય જગતમાં ધર્મના વડાઓ છે, ધર્મના મુખિયાઓ છે કે જેને આનાથી વધારે સંખ્યા છે. ખોજાના આગા ખાન છે ને, 5 કરોડ ખોજા છે એની પાછળ. આખી દુનિયામાં એના અનુયાયીઓ છે એમાં 5 કરોડની સંખ્યા છે. એટલી તો હિન્દુસ્તાનમાં જૈનની નાતે નથી. 1 કરોડ પૂરા 3 ફિરકાના થઈને ના કહેવાતા જૈન થાય એવું નથી. બધા થઈને 36 લાખ છે જૈનો, 3 ફિરકાના. એટલે કોઈ એક જણને, એક ધર્મગુરુને તો એ 3 સ્વીકારતા જ નથી. એમાંય 3 તળ છે. જેટલા એ લોકો તો બધા માંસ દારૂ પીવા વાળા કહેવાય, ધર્મ ના મુખ્યા. પણ ઊંચામાં ઊંચો દારૂ મોંઘામાં મોંઘો દુનિયામાં મળતો હોય એ દારૂ ને એના અભક્ષ નો આહાર. કોઈ પૂર્ણના પુણ્યનો ઉદય છે એટલે નોટ વાપરે, બીજું કઈ એમાં. એમ સંખ્યાથી પણ, સંખ્યાની પાછળ જઈને પણ ધર્મનું અનુસરણ થાય નહીં. કોઈ કહે કે આપણે પરીક્ષા કરવાનું શું કામ છે, જે હોય તે માની લો, પણ એ એમ એવી રીતે ચાલે નહીં, ધર્મમાં એવી રીતે ચાલવાનું હોઈ શકે નહીં. ધર્મ તો અપૂર્વ ચીજ છે, ગુરુએ નહીં પ્રાપ્ત થયેલી એવી ચીજ છે કે જેનાથી જન્મ મરણનો નાશ થાય છે. એ ધર્મની પર્યાય કેવી હોય? તે ધર્મની પર્યાયમાં ઉપાદાનનું બળ અને જોર કેવું હોય એમ કહેવું છે. ધર્મની પર્યાયની શક્તિ કેવી હોય, એનું સ્વરૂપ કેવું હોય અને તેમાં નિમિત્ત કેવું હોય. જો બે વાત લીધી, નિમિત્ત ને ઉપાદાન. પાછો ગમે એને માની લે એટલે તું ધર્મની પ્રાપ્તિ થઈ જાય એમ બને નહીં. કોઈ જીવ અધર્મીને નિમિત્ત બનાવીને અનુસરતો હોય અથવા એમાં પૂજ્યભાવ રાખતો હોય, ધર્મભાવ રાખતો હોય અથવા તારણ બુદ્ધિ હોય, ઊંડે ઊંડે અભિપ્રાય હોય કે આ આ પણ મને લાભનું કલ્યાણનું કારણ છે અને એને ધર્મ થાય, એવું કદી બને નહીં. એનો નિયમ છે કે એવું કદી બને નહીં. એટલે તેમાં નિમિત્ત કેવું હોય તે પહેલા જાણવું જોઈએ. નિમિત્તાધીન દ્રષ્ટિવાળો જીવ કોઈને કોઈ નિમિત્ત શોધે છે ત્યારે એની જવાબદારી ઊભી થાય છે કે ભાઈ ધર્મ પ્રાપ્ત ન થયો હોય એને તું ધર્મમાં નિમિત્ત બનાવવા જઈશ અને ધર્મની પ્રાપ્તિ નહીં થાય. આ વાત નક્કી છે, અનાદિ અનંત સિદ્ધાંત રૂપે છે, એમાં બીજું કાંઈ અપવાદ માત્ર પણ એમાં નથી. ગુરુદેવના કટકા કરવા, ગુરુદેવને આખા રાખવા, શું કરવું કે આટલા ગુરુદેવ માનવા જેવા, આ કટકો નહીં માનવા જેવો, આ કટકો માનવા જેવો, કેમ કરવો?
બધી વાત હાચી.
ભૂલ થઈ જાય પણ એ કરવા જેવો પરીક્ષા કરવી, પાછી એમ નથી કહ્યું પરીક્ષા ન કરજે એવું તો કહ્યું નથી. એ કહેતા ગયા છે કે બરાબર પરીક્ષા મારી પણ તું પરીક્ષા કર ને હું જે કહું એ હું જે કઈ કહું એની સત્ય અસત્યની તું પરીક્ષા કર પછી માનતો. કામ તો પોતાને કરવું છે. ધર્મ અપૂર્વ ચીજ છે, તે ધર્મની અવસ્થા કેવી હોય, તેમાં એ અવસ્થાને નિમિત્ત કેવું હોય તે પહેલા જાણવું જોઈએ, તે બરાબર જાણવું જોઈએ, સમજવું જોઈએ. આ સમજવા માટે સ્વાધ્યાય છે, આ બધું સમજવા માટે સ્વાધ્યાય છે. સ્વાધ્યાયમાં કોઈ પણ વાતનો ઉહાપો કરવામાં આવે છે, આમ હોય કે ન હોય, આમ હોય કે ન હોય, આમ હોય કે ન હોય, અને મુક્તપણે એની ચર્ચા કરવી જોઈએ. જરા પણ એની અંદર સંકોચ રાખ્યા વિના મુક્તપણે એની ચર્ચા કરવી જોઈએ, તો જ એ વિષય બરાબર સમજાય. અહીંયા તો એમને માની લ્યો એમ પ્રયોજનના વિષયમાં ચાલે, કોઈ અપ્રયોજનભૂત કાળથી અને ક્ષેત્રથી પરોક્ષ હોય તો એનો એની કોઈ યુવાપો કરવાનો વિષય નથી. ઘણા એમ પૂછે કે તમે શિવ શિલાને માનો છો કે જ્યારે આત્માની મુક્તિ થાય ત્યારે મોક્ષમાં એ ક્યાં જાય, ક્યાં જઈને રહીએ કે સિદ્ધ શિલા મારી પણ અમે તો સિદ્ધ શિલા પાડી નથી, દેખાડો પછી માની. અમારે પરીક્ષા કરવી છે સિદ્ધ શિલાની, ઠીક હોય કે ન હોય, અમે કે એમને અંધશ્રદ્ધાથી માનવા તૈયાર નથી. આમ કોઈ કહે તો એવા દૂર ક્ષેત્ર વર્તી પદાર્થ માટે પરીક્ષા કરવાનો પ્રશ્ન નથી. મહાવેદ્ય ક્ષેત્રમાં આમ છે ને તેમ છે, તમે કહો છો અમે ન માનીએ, અમે કેમ માનીએ? ઠીક, ત્યારે આપણા વિદ્વાનોમાં પ્રકાર ઉપજો કે જાતિ સ્મરણને કેમ પ્રમાણ કરીએ, અમે તો આગમને પ્રમાણ કરીએ, આગમમાં ક્યાં આવી વાત છે? જ્ઞાન પણ પ્રમાણ છે, આગમ પણ પ્રમાણ છે. જે જ્ઞાન પ્રમાણ થયું તે પ્રમાણ આગમ પ્રમાણ કરતા પણ બળવાન પ્રમાણ છે. એમ આગમ કહે છે. શું કહે છે? એમ આગમ કહે છે કે ચાર પ્રકારના પ્રમાણોમાં શ્રેષ્ઠ પ્રમાણ, બીજા બે પ્રમાણ છે તો યુક્તિ અને અનુમાન પ્રમાણ છે, આગમ અને અનુભવ એ બીજા બે પ્રમાણ છે. એ અનુભવ અને આગમ પ્રમાણમાં અનુભવ પ્રમાણ બળવાન પ્રમાણ છે. બધા પ્રમાણોમાં જ્ઞાન પ્રમાણ એ સર્વથી બળવાન પ્રમાણ છે. એને પ્રમાણ કરવા માટે આગમના પ્રમાણની જરૂર નથી, પણ આગમને પ્રમાણ કરવા માટે જ્ઞાનના પ્રમાણની જરૂર છે. આમ છે ખરેખર. હમણાં યુગલ કિશોરજી આવી ગયા, આ મારી ચર્ચા થઈ જાતિ સ્મરણ ઉપર પ્રશ્નચિહ્ન એમને એક પત્રમાં લગાવ્યું છે, પત્ર જાહેર થયો. પૂછું, પંડિતજી આપ પ્રમાણને માનો છો, પ્રમાણના ભેદ કેટલા, પ્રમાણના ભેદ કેટલા અને એમાં ઉત્કૃષ્ટ પ્રમાણ કયું? ઉત્તર નથી, જવાબ નથી એની સામે. હમણાં ચર્ચા નહીં. હવે કહો કે આ સૂર્ય કીર્તિનાથની પ્રતિષ્ઠા આગમ વિરુદ્ધ છે કે આગમ અવિરુદ્ધ છે? આગમ વિરુદ્ધ નથી. આગમ વિરુદ્ધ નથી જાહેર કરો. ગયા છે સમાજમાં એમ કહેવા, જે અશાંતિ ફેલાણી છે કે આગમ વિરુદ્ધ છે, એને શાંતિ કરવી હોય તો આગમ વિરુદ્ધ નથી એટલું જાહેર કરો.
લખ્યો
છે એમને, પણ મારા મારી રજા વગર છાપી દીધી. તમારો કાગળ પણ અશાંતિ માં નિમિત્ત થાય છે, એની જવાબદારી ઉભી થશે. મને પૂછા વગર છાપી તો જુદી વાત છે. એ ચર્ચા થઈ હતી. ના, એમને તો એમને આ નહોતું બેસતું, લબ્ધ ઉપયોગનો વિષય નહોતો બેસતો. કે ગુરુદેવ કે છે, બેન શ્રી કે છે, પણ મને એ બરાબર નથી બેસતો. પછી પંચાધ્યાયી માંથી એ વિષય કાઢી દીધો કે તેના બરાબર છે.